એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત વાર્તાકાર જયંતિ દલાલની વાર્તા અડખે પડખે. ઓડિયો પઠન પાર્થ મારુ. આ પાડોશમાં રહેવા આવીએ 2 વર્ષ થયા. છેક ત્યારની એક વાત કાલીએ રામાવતારને કહેલી. આ બધાય સિનેમામાં જાય છે, ભગવાનને જુએ છે, કેવું જોવા જાણવાનું મળે. પેલી ફિલ્મની વાત આ પાડોશણ ગંગા કરતી હતી. દેવીએ ભગતની કેવી મદદ કરી હતી. પણ આ તમારું તો મન નથી, પથ્થરો છે પથ્થરો. આટ આટલું કગરીએ તોય થાય છે કંઈ? આવું તો કેટલીય વાર કાલીએ કહ્યું હશે. રામાવતાર સાંભળી રહે, હસે અને ટાળે. કોક વાર તું કઈ ફિલ્મની વાત કરતી હતી એમ પૂછે. અને કાલી હોંશે હોંશે મિત્રમંડળમાંથી સાંભળેલી ફિલ્મની વાત એકાદ બે ગીતની અધૂરી મધૂરી કડી સાથે કહે. પછી ખબર પડે કે આ રામના અવતાર તો બિચારીને બકાવતા હતા. પણ આજે તો સવારમાં જ નવો દાડો ઉગ્યો જેવું થયું. રામાવતારજીએ જ કાલીને કહ્યું, તું તૈયાર થઈ જજે. કાલીએ 4 વર્ષની બક્કુનું નાક લૂછતા પતિદેવ સામે જોયું. રામાવતાર મલકતો ઊભો હતો. આજે સિનેમા જઈશું. કેડે ન ખોસેલો સાલ્લાનો છેડો કાલીના હાથમાંથી સરકી ગયો. શું થયું છે? ધનનો ઢગલો હાથ લાગ્યો છે? પૂછતા પૂછતા એ કાલીથી મરકી જવાયું. ઢગલો નહીં, ઠીકરીએ હાથ લાગી નથી, પણ તું રોજ જેવ ખાય છે. બોલ, શેમાં જઈશું? પાડોશણો પાસેથી ચાલતી ચાલવાની ચાલી ગયેલી ન ચાલેલી ફિલ્મો વિશે જે જ્ઞાન લાદ્યું હતું, નવા નવા ખુલેલા સિનેમાઘરોની ચકચકતી કરામતો, રાતને દાડા કરતાંય વધુ અજવાળી બનાવતા વીજળીના દીવા, રંગીન પાણીને આભે અડતી શેડ ઉડાડતા ફુવારા, ઝગમગતી બારીમાં ઊભેલી બૈરીએ પહેરેલી ફક્કડ સારી, સામેની દુકાને મળતો વીજળીથી બનાવેલો આઈસ્ક્રીમ, કેટલું યાદ આવ્યું. ક્યું કહું? નહીં, મેમ સાહેબ જેવું નહીં. મેનેજર સાહેબે મેમ સાહેબને કહ્યું હતું આજે સિનેમા જોવા. ત્યારે મેમ સાહેબે ઓ ડિયર કહેલું. પછી મેનેજર સાહેબે પૂછ્યું, બોલ શેમાં? ત્યારે મેમ સાહેબ ગામમાં ક્યાં ક્યાં સિનેમા ચાલતા હતા, ક્યાં સિનેમામાં ક્યાં આ શું હા પિક્ચર હતા, ક્યાં પિક્ચરમાં કોણ હતા, જે હતા તે ક્યાં મંડાયેલા હતા, ક્યાંથી છંડાયેલા હતા, અને એ ઉપરાંત પણ વચ્ચે ફિગર જેવું કાંક બોલતા, આવું બધું બોલેલા. અને મેનેજર સાહેબે પોતાના દેખતા જ મેમ સાહેબને પૂછેલું, ડિયર તું હિરોઈનને જોવા જાય છે? ત્યારે મેમ સાહેબે કહેલું, જરા કે નહીં, હીરોને જોવા જાઉં છું. અને મેનેજર સાહેબના મોં પર હસુંય નહીં અને ગુસ્સોય નહીં એવું મરકલું ઝરકલું આવ્યું. એ પરથી જ પોતે સમજેલો ને કે હિરોઈન એટલે અસ્તરી, ઔરત, એક્ટ્રેસ, અને હીરો એટલે મરદ, એક્ટર. પણ આ કાલી માતા તો ભગવાનને યાદ કરે. ઠીક છે, જુઓ ફિલ્મ. પહેલી તો કાલીએ બક્કુને શણગારી. બક્કુ પણ આજે ખૂબ શાણી થઈ ગઈ લાગી. વાળ ઓળાવતા કજ્યો નહીં, આંખમાં મેં આંચતા કજ્યો નહીં, બહુ ડાહી થઈને જૂના સાલાની કિનારના 2 ચિંદરડી વાળમાં બાંધવા દીધી. કાલીએ મલકીને રોજ આમ ડાહી થતી હોય એમ કહ્યું ત્યારે અબુધ હોવાથી બક્કુએ જવાબ ન દીધો. બાકી કાલીનું પોતાનું દિલ જ એનો જવાબ દેતું, આજ ક્યાં રોજ છે. બસમાં ચડ્યા ત્યારે જગા ઠીક ખાલી. બૈરાની બેઠક પર પહેલાં બક્કુને બેસાડી, પછી કાલી બેઠી. રામાવતાર આગળની મરદની બેઠક પર બેઠો. 2 ટિકિટના પૈસા કંડક્ટરના હાથમાં મૂક્યા. બક્કુ સામે નજર નાખી પછી કાલીને નજરમાં ભરી લઈ કંડક્ટરે કહ્યું, છોકરીની 1/2 ટિકિટ? કાલીએ જપ લેતી બક્કુને ખોળામાં લઈ લીધી. પણ રામાવતારે વગર આનાકાનીએ 1/2 ટિકિટના પૈસા આપ્યા, અને જેવા પૈસા આપ્યા એવું જ કાલીએ બક્કુને પાછી બેઠક પર બેસાડી દીધી. બક્કુને આ શું થતું હતું તે સમજાતું નહીં, પણ નવું નવું તે ગમતું હતું. પગ બેઠક પર લઈ એણે ઊભા થવાની કોશિશ કરી. ત્યાં જ બસ થોપતા એ ઉથલી, પણ કાલીએ જાલી લીધી. રામાવતારને હંમેશા એક કૌતુક થતું, મેનેજર સાહેબ એકલા મોટર હાંકતા હોય ત્યારે એને આગળ મેનેજર સાહેબ સાથે બેસવા મળતું, મેમ સાહેબ આવે ત્યારે પાછળ. મેમ સાહેબ કદી કૂતરા વિના બહાર નીકળે નહીં. કૂતરો વાઘ જેવડો મોટો. મેનેજર સાહેબ, મેમ સાહેબ અને કૂતરો 3 તો આગલી બેઠકમાંય માય નહીં, એટલે કૂતરો પાછલી બેઠક પર આવે રામાવતાર સાથે. જે ગાડીના ડ્રાઈવર હોય એમાં શેઠ હંમેશા પાછળ બેસે. આ એક પેલા નવી નવી મોટર લાવ્યા હતા તે શેઠ સિવાય. પોતે હાંકે નહીં પણ ડ્રાઈવરની જોડે જ ઉભડક બેસે અને ડ્રાઈવરને જોજે હો ઇસ્માઇલ પેલી ગાડી આવી ધીરેથી હાંકજે એમ ચાલુ સૂચના આપતા જ રહે. પણ શેઠ હોય અને આગળ બેસવા કરતાં શેઠાણી હોય અને પાછળ બેસવાનું મળે એ સારું તો ખરું, એકા કૂતરો બધી મજા બગાડે. એમાંય શેઠાણી જમણો હાથ લંબાવીને શેઠની બેઠક પર લંબાવે અને ગાડીમાંના રેડિયોમાં વાગતા ગીતનો તાલ દે ત્યારે પેલું કાળું રૂપિયા જેટલું મોટું લાખું તરતું દેખાય. આ છોકરીને ખોળામાં લઈ લ્યો, બસમાં હમણાં ચડેલી બુરખાવાળી બાઈએ કાલીને કહ્યું. કાલી છોકરીને ખોળામાં લઈ લેવા જતી હતી ત્યાં રામાવતારે ત્રાડ પાડી, શું કામ ખોળામાં લે, અડધી ટિકિટ લીધી છે. કાલીએ હાથ પાછો લઈ લીધો અને અડધી પડ બાદ બક્કુને બરાબર બેસાડી. અડધી ટિકિટ મેં આખી જગા, કાયદો છે, છોકરું તો ઊભું રહે, બાઈ માણસને જગા ન કરી આપવી જોઈએ. તે તમે કેમ દોઢ જગા રોકીને બેઠા છો, દોઢ ટિકિટ લીધી છે. અંદર અંદરની વાત આગળ ચાલત, પણ પેલી બુરખાવાળી બાઈ જ બીજો થોભે ઉતરી ગઈ. આ બસ સિનેમાઘરોથી શોભતી શેરીમાં જતી ન હતી અને જે બસ જતી હતી તેમાં બેઠા કરતાં જરાક શહેરની જાકજમાળ રોશની જોતા જોતા સિનેમા પર પહોંચવાની ઈચ્છાથી રામાવતાર એ બસમાં ન બેઠો. કાલીને આ બીજી બસની ખબર હતી, છેક સિનેમાએ જ બસમાંથી ઉતરીએ તો સિનેમા જોવા ગયાનું પણ સાર્થક થાય. પણ બે વર્ષ કહ્યા કર્યું ત્યારે આજે સિનેમા જોવા લઈ જનાર ધણીને આજે નહીં તો બીજી વાર આપોઆપ સૂજ પડશે. અને કાલી કંઈ ના બોલી. કેવી મૂળ છે આ બાઈ. પહેલે દિવસે મેનેજર સાહેબે જે દુકાનમાંથી ખરીદી કરવાની હતી તે દુકાનથી જરા આગળ મોટર ઊભી રાખી ત્યારે મેમ સાહેબે કેવી ઝાટકણી કાઢી નાખી હતી, પાણી પાણી કરી દીધા હતા, 100 માણસના ઉપરીને તણખલાની તોલે કરી દીધો. અને બરાબર એ જ દુકાનના પગથિયા આગળ જ ગાડી ઊભી રખાવી ત્યારે જ મેમ સાહેબ જંપ્યા હતા. એ દાડે તો રામાવતારને મેનેજર સાહેબ માટે ખૂબ લાગેલું, આવો માણસ બૈરાનું આટલું સાંભળી લે, જો કાલીએ આના 1000માં ભાગનું કહ્યું હોય તો ભર બજારે જોડો કાઢીને માથું ફોડી નાખ્યું હોય, તેન છે મોંમાંથી એક સુખન કાઢે. પણ આજે રામાવતારને અસ્તરીની જાત એક અક્ષર પણ ન બોલે, મુગા બેલ જેમ ઊંધું ઘાલીને ચલાવે એમ ચાલે, એ ગમતું ન હતું. કાલી બોલી હોત બસમાં ચાલો ને, તો પોતે ચલાવીને લઈ જવાનો હતો, કહ્યું હોત તો રિક્ષા કરત. પણ આંગળી ઝાલીને ચાલતી બક્કુને ઠેસ વાગી પડી અને પગથીની ધાર પેઠી તે હોઠ ચીરાયો, લોહી નીકળ્યું, રોઈ. ઘૂમતો તાણીને ચાલતી કાલીનો જીવ પડી કે બંધાયો, પણ સાથે એક નવો સુખાનુભવ થયો. એમણે બક્કુને ઉપાડી લીધી, ધોતિયાનો છેડો હોઠે દાબ્યો, બક્કુનું રોવાનું બંધ થયું, લોહી નીકળવાનું બંધ થયું. સીતાજીએ પણ વનવાસમાં ઘૂમતો રાખ્યો ન હતો, રામાવતારે કહ્યું. એને હતું કે કાલી કહે આ તો શેર છે, વગડો નથી. પણ કાલી તો એક ક્ષણમાં થયેલા 2 આઘાતની ખેંચતાણમાંથી ઊંચી આવી ન હતી એટલે પોતે કલ્પેલા સવાલનો પોતે જ જવાબ આપતા બોલ્યો, વગડો જ છે આ, પોતપોતાનું સંભાળે એ વગડો કહેવાય. અને વગર કહીએ રામાવતારે રિક્ષા કરી. આખું ગામ અહીં ઠલવાયું હોય એમ કાલીને બક્કુને લઈને રિક્ષામાંથી ઉતરતા લાગ્યું. વીજળીના દીવાનો ઝપકારો તો જુઓ, દાડે આટલો પ્રકાશ અહીં કે બીજે ક્યાંય રેલા તો નહીં હોય, અને બધા કેવા છૂટા ફરે છે, છોકરીઓ કેવા ફક્કડ કપડાં પહેરીને રસ્તા વચ્ચે બેધડક ચાલે છે, પેલું શું છે, ઓહ એ તો મહાત્મા ગાંધીજીની છબી અને ફરતી વીજળીની બત્તીઓ, એક બુજાય અને બીજી ઝપકે, શું અહીં મહાત્માજીનો આશ્રમ હશે, અને આ શું બોલે છે, ચાલુ તેજ બંગલા મોહિની જરદા પાનની દુકાન, શું ઠાટ કર્યો છે. રામાવતારને પર નવાઈ લાગી. કાલીને મોએ ઘૂમટો ન હતો, હા માથે ઓઢેલું હતું પણ ઘૂમટો ન મળે, અને એની મોટી મોટી આંખો જાણે દીવા પાછળ દોડતી હતી. મહાત્માજીની તસવીર જોઈ સારું થયું, પાવન થઈ. રસ્તા વચ્ચે જ રામાવતારે પૂછ્યું, 420 જોઈશું ને. કાલીને બીજી તો શી ખબર હશે એ કોણ જાણે, પણ 420 એટલે શું એ તો એ જાણતી હતી. એકના બે કરે છે? રામાવતાર આ કાલીએ પૂછ્યું એમ માની ન શક્યો. નક્કી આ સડક અને આ દીવાનો પ્રતાપ જોતો ખરી? એટલો જવાબ દઈ રામાવતાર 420 દેખાડતા છબીઘરની ટિકિટ બારી પાસે જવા ગયો અને ત્યાં લાલાનો ઘાંટો સાંભળ્યો. ટિક્સ બંધ હો ગયા. છતાં રામાવતાર કાલીને આગળ કરતા આગળ વધ્યો. બોલા નહીં બાબા, ટિક્સ બંધ હો ગયા, લાલાએ રામાવતારને જ ઉદ્દેશીને કહ્યું. અવાજમાં થોડો કંટાળો હતો. તણખા ઝરે એવું લોહી ઉકળ્યું. પણ રામાવતાર એક વાત સમજી ન શક્યો. આણે કાલી સામે જોયું એનો ગુસ્સો હતો કે જોયું ન જોયું કરીને કરેલી ઉવેખાએ એનું લોહી ઉકાળ્યું? તકરાર કરવામાં કશો ફાયદો નહીં એમ માનીને રામાવતારે કાલીને હાથ પકડીને લગભગ ત્યાંથી બહાર ખેંચી. આમ શું કરો છો? ઘૂમટો કાઢી નાખ્યા પછી પણ કાલી આમ બધા વચ્ચે રામાવતાર હાથ ખેંચે એના માટે તૈયાર ના હતી. પણ એના બોલવામાં ગુસ્સો ન હતો. દેખીતા ઠપકામાં એ મીઠાશ હતી. બક્કુને તેડીને રામાવતારની દોરી કાલી ભીડ વચ્ચે માર્ક કરતી ચાલી. ત્યારે એના મનમાં એક પ્રકારનો ધન્યતાનો ભાવ હતો. ભીડમાંથી બહાર આવ્યા ત્યારે કાલીએ રાહત અનુભવી. પણ એમને એમ પગથી પર આવ્યા ત્યારે મનમાં થોડી બીક લાગી. આ ટિકિટ ન મળી તો? તે નીકળ્યા છીએ તે કઈ ફિલ્મ જોયા વિના જઈશું? 420 નહીં તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર. કાલીના મનમાં ડોક્યા કરી ગયેલી બીકને જાણે શામતો હોય એમ રામાવતાર બોલ્યો અને દોરીને પડખેના સિનેમામાં લઈ ગયો. અહીં જરા કે ભીડ ન હતી. લટાર મારવાની, છાપેલા પોસ્ટર વગર અટવાય જોવાની મોકળાશ હતી. રવેશમાં કાચના કબાટોમાં ગોઠવેલી ચાલુ અને આવનારા ચિત્રોની ચકચકતી છબીઓને નાખી નજરે જોનારા પણ ઓછા જ હતા. રામાવતારે ટિકિટ કઢાવી, પછી છબીઓ જોઈ બતાવી અને રામાવતાર કાલીના આ હીરો હિરોઈન અને દેવી દેવતાઓના જ્ઞાનથી ચકિત થયો. ઘરથી બહાર ન નીકળનારી આટલું ક્યાંથી જાણે? અને એને મેનેજર સાહેબે મેમ સાહેબને કહ્યું હતું તે યાદ આવ્યું. તમને લોકોને ભગવાને ચોર નજર આપી છે? ચોર નજર, વગર દીઠે સમજવાની નજર, કોકે દીઠેલું પોતાના મનમાં સમાવાની નજર. ફિલ્મ શરૂ થવાને હજુ વાર હતી. બાંકડે બેઠા બેઠા રામાવતારને કાલીનું પેલું વીજળીથી આઈસ્ક્રીમ થાય છે એટલું વાક્ય યાદ આવ્યું અને બક્કુ સામે જોયું. ચલ બેટા, આઈસ્ક્રીમ ખવડાવું. કાલી રામાવતાર સામું જોઈ રહી. આજે કાં તો આ બદલાયો હતો કે પછી મને જ ભૂંડીને આ સમજાતું ન હતું. અને કાલીનું મન પોતાને જ ડંખ મારતું થયું. ભૂંડી? પરણ્યાના વાલને, ઉમળકાને, લાગણીને તું સમજી જ નહીં. નાનકડા સાંકડા દિલની તે કેવું કેવું માની લેતી હતી. ચાલીના નળે આમણે પેલીનું બેડું ચડાવ્યું ત્યારે તારું મોઢું ચડેલું. પેલે દિવસે બસમાં નન્નીની ટિકિટ લીધી ત્યારે ઘેર જઈને કેવું કમઠાણ જગાવેલું. પરણ્યા પહેલાં એ નિન્નીની માને ત્યાંનો બાસો ખાતા અને આ નન્નીની ને એમની એમ ફાટી મુઆ દોલતે વાત ઉડાડેલી. ત્યારે તો બે લાત મારીને જતા રહેલા, તે બે દિવસે પાછા આવેલા. પણ પછી તો એ ભૂલી ગયેલા અને હું ખાનદાની લજાવી તે મનમાંને મનમાં ભરી રાખેલું. એમ ન હોય તો આજે અત્યારે યાદ આવે ખરું? કાલીનું મન આમ ઠેકડા મારતું હતું. રામાવતાર બક્કુને લઈને આગળ ચાલતો હતો અને પોતે પાછળ પાછળ ચાલ્યા કરતી. અચાનક પોતે રામાવતારને જ અથડાઈ ત્યારે એ થંભી ગયો હતો અને કાંઈક જોતો હતો એવો ખ્યાલ આવ્યો. કાલીએ પણ જોયું અને આ નફટ લોકને શું કહેવું? બૈરાનું માટીનું પૂતળું કર્યું છે અને પેલી નવી જાતની કાંચડી ફૂલાવીને પહેરાવી છે. શું જોઈને આ પરણ્યો અહીં ઊભો રહી ગયો અને શું જોઈને એની આંખ મરકમરક થતી હશે? પણ પોતાની જાતને શું કહેવું? મનમાં તો ગુસ્સો હતો પણ જ્યાં રામાવતારની અને કાલીની આંખ એક થઈ ત્યારે એ પણ મલકી પડી. બધા વચ્ચે બોલાય. આઈસ્ક્રીમની દુકાને પહોંચ્યા ત્યારે ત્યાં પેલા 420ના સિનેમામાં હતી એના કરતાંય વિશેષ ભીડ હતી. ફક્કડ ફક્કડ કપડાં પહેરેલા જુવાનિયા અંદર જતા અને બહાર આવતા. બધા બારી બારણા બસ કાચના, દાડે દીવા, ચકચકતા કાચમાં તમારું ચાડું દેખાયું ન દેખાયું ત્યાં તો કોક બીજાનું ચાડું દેખાય જ જાણું. એવું પણ બને કે કપડાં તમારા રહે અને મો બીજા કોકનું દેખાય. વારો આવે ત્યારે અંદર જવાય. રામાવતાર બક્કુને તેડીને ઊભો હતો અને સહેજ પાછળ કાલી ઊભી હતી. માથું ઢાંકેલું, સાલાની કિનાર ચંપલની પટ્ટીને ઢાંકે એટલી નીચી, છેડો ગુજરાતી રીતે છેક બીજી બાજુએ ખોસેલો. અહીં રહીને એટલું કરતી થયેલી. કાલી આવતી જતી છોકરીઓ અને બૈરાનો સુઘડ ભાતીગળ સુંદર કપડાં જોતી અને છડી જતી. ક્યારેક કપડાં પર ખેંચેલી આંખ ચહેરા પર વળતી અને એ નજરમાં કોક વિચિત્ર ભાવ સાથે ટકરાતા કાલી નજર ઢાળી દેતી. અને એવામાં પાછળ ઊભેલા છોકરા છોકરીઓ કંઈક બોલ્યા. કાલીએ કાન માંડીને સાંભળ્યું. છોકરી બોલતી હતી, આ શું જોઈને અહીં લાવ્યા હશો? છોકરી કહે, લે ગામનું સારામાં સારું ઠેકાણું તો છે. છોકરી, કપાળ સારું, આ આવા આવે તો સારું. કાલીએ જોયું છોકરીનો હાથ પોતાને ચીંધતો હતો. છોકરો બોલ્યો, અરે સ્વરાજ આવ્યું છે, સ્વરાજ. કાલીએ જોયું રામાવતારની હસું હસું થતી આંખો પોતાના પર મંડાયેલી હતી. વગર બોલે જ જાણે કાલીને કહેતી હતી એ આંખો, સાંભળ્યું ને? કાલી બોલે એ પહેલાં તો પોતાની આગળ ઊભા હતા એમણે અંદર જવાનો હલ્લો કર્યો એટલે પોતાની આગળ ખાલી જગા થઈ. કશીક અંતરપ્રેરણાથી રામાવતાર અને કાલી પણ એમની પાછળ પાછળ ચાલ્યા. રામાવતાર કાલીને ધીરે ધીરે કહેતો થયો, બધું કરું, ક્યાંય જગા ખાલી રાખવી નહીં. અને અડધો પગ દરવાજામાં હતો. ત્યાં રામાવતારે એક મોટર ઉપડતી જોઈ, જાણીતી મોટર, મેનેજર સાહેબની મોટર. રામાવતારથી મલકી જવાયું. બક્કુને તેડીને રામાવતાર અંદર દાખલ થયો. ત્યાં પહેલાં તો એને એકાએક ઠંડી હવાનો ઝપાટો લાગ્યો. રામાવતાર તો સમજી ગયો મેનેજર સાહેબના દફતરમાં આવું જ થતું. શું કહે છે એને, એરકન્ડિશન કે એવું કાંઈક કહે છે. પણ કાલીને આ સાવ નવું હતું. અજાણી જગાના ક્ષોભ ઉપરાંત જેની નજરમાં ભૂલે ચૂકે નજરે પરોવાય તેમાં ઓહો હો હો, તમે અહીં જેવો ભાવ એને વંચાતો. પોતે ખોટી જગાએ આવી ચડ્યાનો ભાવ એના મનમાં ઉભરાતો હતો. બહાર નીકળી જવું એમ મનમાં થયું. પણ એ બોલે એ પહેલાં તો એક સરસ ઇસ્ત્રીબંધ પાટલૂન પહેરેલા જુવાને, આપને અંદર જવું છે? એમ પૂછ્યું. કાલી થંભી ગઈ. રામાવતારની આંખ સહેજ પોળી થઈ. કેમ? અવાજમાં જે કરડાકી હતી તેથી કાલીને જાણે કશો સંતોષ થયો તો પેલો પૂછનાર તો ડઘાયા જેવો થયો. અને રામાવતારે અંદર જતા જતા જ બોલવાનું ચાલુ રાખ્યું. મફત નથી ખાવું, પૈસા આપવા છે. હરિજનને પણ બહાર રાખી શકાતા નથી. બધા એમના સામું જોતા હશે કે નહીં એ તો કોઈ કહી નહીં શકે. પણ કાલીને તો આ બધા જ જાણે તાકી તાકીને પોતાને જોઈ રહ્યા હોય એમ લાગ્યું. આમની આંખમાં આટલું ઝેર કેમ લાગે છે? પોતે એમના જેવા ફક્કડ કપડાં પહેર્યા નથી, ટાપટીપ કરી નથી. સિનેમાની એક્ટ્રેસો ખાય નાખે છે એવા નિશાસા ખાતા નાખતા આવડતા નથી એટલે? પોતે મોટરવાળા નથી, ધણી ઓફિસનો દરવાન છે, ગરીબ છે એટલે? રામાવતારે એક ક્ષણ થંભીને ચારેકોર નજર નાખી. ક્યાંય ત્રણ જગા એક ટેબલ પર ખાલી ન દેખાઈ. પેલા ખૂણાના ટેબલ પર બે ખુરશી ખાલી હતી. બક્કુને ખોળામાં લઈ લઈશું એ ગણતરીએ એ આગળ વધ્યો. ત્યાં આવે છે, ટેબલ પાસેની ખુરશી પર બેઠેલા ભાઈએ રામાવતારને કહ્યું. ત્યારે અવાજ તદ્દન મીઠો હતો એમ તો નહીં કહી શકાય. અત્યારે તો ખાલી છે? રામાવતારે કાલીને ખાલી ખુરશી પર બેસી જવાનો ઈશારો કર્યો અને પોતે બક્કુને ખોળામાં લઈ બેઠો. મિસ્ટર, આ ઠીક નથી, પેલા ભાઈ બોલ્યા. રામાવતારે એની સામું જોયા વિના જ બક્કુને પૂછ્યું, આઈસ્ક્રીમ? અને બક્કુ આઈસ્ક્રીમનું નામ સાંભળતા જ મલકી પડી. બક્કુ મલકી એ કાલીને ગમ્યું, પણ પેલા ભાઈની આંખમાંથી અંગારા ઝરતા હોય એમ એને લાગ્યું. મેં કહ્યું કે અહીં બહેનો આવે છે પણ તમે બેસી ગયા, જરા સભ્યતા જેવું તો. પેલા ભાઈ હજુ આગળ બોલત પણ એમની નજર રામાવતારની નજર સાથે ટકરાઈ અને એ નજરમાંથી એમને આગળ ન બોલવાની જ પ્રેરણા મળી. એ આગળ ન બોલ્યા. એટલે રામાવતારે પણ કશું બોલવું જરૂરી નથી એમ માન્યું, પણ કાલીથી ન રહેવાયું. આવવાની હોય તો ઘણી જગ્યા છે. સાધારણ રીતે ચાલીના પાણીના નળ પર પણ અવાજ ન કરનારી કાલીને વળી જીભ ક્યાંથી આવી? રામાવતારને એનું અચરજ થતું હતું. મૂછ આગળ સહેજ મલકીને વગર બોલીએ જ એણે જાણે કાલીને મૂંગી રહેવા કહ્યું. કાલી એને ઉત્તેજન સમજી બેઠી. જાણે પાટલૂન પહેર્યું એટલે અડધી દુનિયાનું રાજ મળ્યું. મોટા લપટન, રામાવતારના મોં સામું જોતી જાય અને બોલતી જાય. બે વસ્તુ એક સાથે બની. બીજા ટેબલ પરથી કોકે પેલાને ઘાંટો પાડીને કહ્યું, અરે ત્યાં મિલની કેન્ટીનમાં કેમ બેઠા છો? અને અહીં રામાવતારના ચહેરા પરનો પેલો મલકાટ અલોપ થયો. નજરમાં કાંક ધાર આવી અને આવી એવી જ એણે સમાવી. પેલો ત્યાંથી ઊઠીને ચાલતો થયો. કાલી આને પોતાનો વિજય સમજીને મલકી. અને હતું કે રામાવતાર હવે ખોળામાં બેઠેલી બક્કુને પેલી ખાલી પડેલી ખુરશી પર બેસાડશે, પણ રામાવતારે તો એને ખોળામાં જ બેસાડી રાખી. કાલીને આ ન સમજાયું. મનને એક ખૂણે પરણ્યો, પાણીમાં પેસી ગયો એવું પણ લાગવા માંડ્યું. વાઘ જેવા માણસ આમ કેમ બકરી બે થઈ ગયો? કશું સમજાયું નહીં, અને સમજાય નહીં ત્યારે બોલવું નહીં. એમાંય આવી જગ્યાએ તો બોલવું જ નહીં. આ બધાનું ચાલે તો તે બહાર કાઢે એટલું નહીં, પણ તગડીને છેક ચાલે મૂકી આવે. રૂડો પ્રતાપ ગાંધીનો. આઈસ્ક્રીમ આવ્યો. રામાવતારે બક્કુને ખવરાવ્યો. કાલીએ ખાધો. આ વીજળીથી બનાવતા હશે એટલે વિશેષ ઠંડો લાગતો હશે, સ્વાદ પણ જુદો. ખવાઈ ગયો એટલે ઊભા થયા, પણ બક્કુને રામાવતારે તેડી રાખી. કદાચ ભીડને લીધે હશે કે પછી ઠીસબેસ ન વાગે એ માટે હશે. થડા પાસે પૈસા આપીને બહાર નીકળ્યા. ત્યારે ત્યાં તો એટલી જ ભીડ હતી. ફક્કડ ફક્કડ કપડાં પહેરેલા જુવાનિયા ત્યાં પોતાનો વારો ક્યારે આવે એની ઇંતેજારમાં ઊભા હતા. આ લોક નીકળ્યા ત્યારે લોક એમને નીકળતા જોઈ રહ્યા હોય એમ કાલીને લાગ્યું. આ તો પેરેડાઇઝ કે ધાણા મિલની કેન્ટીન, કોક પોતાના સામું જોતું બોલ્યું, અને કાલીના મોંમાંથી આઈસ્ક્રીમનો સ્વાદ જતો રહ્યો. રામાવતાર આગળ અને પોતે પાછળ એમ ચાલીને પાછા સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર બતાવતા સિનેમાના લગભગ ખાલી ચોગાનમાં આવ્યા. અને અત્યાર લગી અચાનક ચૂપ રહેલો રામાવતાર હવે બોલ્યો, લે હવે આ તારી શાણી દીકરીને, કહી એણે બક્કુને કાલી સામું ધરી. કાલીએ જોયું. રામાવતારનું પહેરણ અને ધોત્યું બધું ભીનું હતું. ત્યારે આ કારણે એ ચૂપ હતા? આ કારણે એમણે બક્કુને તેડી રાખી? તારામતીને પડતા કષ્ટ અને હરિશ્ચંદ્રની ટેક તથા વિશ્વામિત્રની કરડાકી, આ બધું જોતા જોતા કાલી આજના દિવસના એના અવનવા અનુભવ ભૂલી ગઈ. પણ રોહિતને ઉચકીને લઈ જતી તારામતીની હૈયાફાટ વિલાપ વખતે એની આંખમાં આંસુ આવ્યા, તો સાથે જ આજ લગી ન આવેલા એક વિચાર પણ આવ્યો. હરિશ્ચંદ્ર પોતાની ટેક રાખવા બધું કરે એ સમજાય, પણ તારામતીએ પુત્ર સાથે વેચવાનું પસંદ કેમ કર્યું? વિચાર આવ્યો એવી જ કાલી ચમકી. પહેલાં તો પોતાની જાત પર ધિક્કાર છૂટ્યો. વિચાર આગળ વધે ત્યાં તો ભગવાને પ્રસન્ન થઈને રોહિતને સજીવન કર્યો. રાજપાટ પાછું મળ્યું. બધી લીલા લહેર થઈ. સત્યનો જય થયો. ફિલ્મ પૂરી થઈ. છૂટ્યા અને બહાર નીકળ્યા ત્યારે સાંજ પડવા આવી હતી. દીવા વિશેષ તેજથી ઝગમગતા હતા. રસ્તા પર ભીડ એટલી જ. સામે 420 જોવા પડાપડી વિશેષ. સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનું બોધદાયી ચિત્રપટ જોવા ઓછા જ લોકો આવતા હતા, અને હવે તો ત્યાં પાટિયું બદલાતું હતું. જવાનું આ હવે ક્યું આવે છે? આવું આજના જમાનામાં ન ચાલે. ચપટી મારો ને ધનનો ઢગલો થાય એવું જોઈએ. ભીડમાંથી પસાર થતા હતા ત્યારે આસપાસથી આ સાંભળવા મળ્યું. જતા જતા 420નું મોટું પાટિયું હવે વીજળી દીવાથી ઝગમગતું હતું. તે બંનેએ જોયું. બક્કુ કાલીને ખભે માથું ઢાળીને ઊંઘી ગઈ હતી. રહી ગયું આ જોવાનું, રામાવતારથી બોલાઈ ગયું. એમાં શું, ફરીવાર કોક દાડો? રામાવતારે કાલી સામું જોયું. મલકી પડીને બોલ્યો, તારી જબાન ખુલી ને તમારી વખતસર બંધ થઈ. રામ અવતાર હસ્યો. તે કઈ રીતે બોલું? આ તારી દીકરીએ. બંને હસી પડ્યા. પણ પેલો મોટો લપટન, બાપ 140 નાકમાં તો ઊંટના ઊંટ ચાલ્યા જાય એટલી ગંધ માતી નથી. પણ એ આ નજરે કેમ જોતા હતા? આપણે માણસ છીએ, કાલી બોલી. એ જનાવર આપણને માણસ ગણતા નથી. ગરીબ છીએ એટલે? સાથે જાતે હાથે મહેનત કરીએ છીએ એટલે. બસમાં ભીડ હતી એટલે સાથે બેસવાનું ન મળ્યું. ચાલથી થોડે દૂર બસ થોભેથી બક્કુને ઊંચકીને બંને ઘર બાજુ નીકળ્યા અને કાલીએ જ વાત કાઢી. આઈસ્ક્રીમ બહુ ઠંડો હો. અરે એ વળી કયોક આઈસ્ક્રીમ? મેનેજર સાહેબને ત્યાં મશીન છે, એમાં આઈસ્ક્રીમ બને છે, એનું નામ આઈસ્ક્રીમ કહેવાય. એ તો ખાધો હોય એને ખબર. આજે કાંક ચગી છે ને? આ હરિશ્ચંદ્ર જોઈને આટલી ચગી છે તો પછી 400 વીલ જોઈ હોત તો તો શુંનું શું થાત? ધરતી પર પગ મુક્તિ ન હોય. અને કાલીને પોતાની આજના દિવસની પહેલી ગૂંચ યાદ આવી. બોલો, તમે ખરું બોલવાના? એ તો તું શું પૂછે છે એના પર આધાર રાખે, રામ અવતાર હસ્યો. તું દોસ્ત, આ એક ફિલ્મ જોઈ એમાં બદલાઈ ગઈ. નહીંતર વળી સીધું પૂછવાને બદલે આમ બોલે ખરી? કાલીને રામ અવતારના અવાજ પરથી એ અત્યારે ખુશમિજાજ છે એની ખાતરી થઈ. છતાં ઘર પાસે આવતા માથે ઓઢેલા ઘૂમટા વચ્ચે બે આંગળીથી ફાટ પાડીને રામ અવતાર સામું જોઈ લીધું. ખરી વાત, ખુશમિજાજ. તો ખરું કો, આ ફિલ્મ બતાવવાનું ક્યાંથી મન થયું? કાલીએ જોયું તો રામ અવતારનો ચહેરો સહેજ ગંભીર બન્યો. તારે ખરું જ જાણવું છે? આના મનમાં કાંઈક ખટકે છે એટલું કાલીને લાગ્યું અને એના પોતાના મનમાં જ ભાંજગળ ઊભી થઈ. હા, કહું કે ના કહું? ખરું જાણવું હોય ત્યારે જ માણસ પૂછે ને. કઈ રીતે બોલાઈ ગયું એ તો કાલીને ન સમજાયું, પણ હા, ના કર્યા વિના જ આગ્રહપૂર્વક કહ્યું એનો એને આનંદ થયો. પૈસા આવ્યા. પૈસા આવ્યા ક્યાંથી? કોક દત્તક ઓછો લેવાનો હતો તે વારસામાં મળે. તો મેનેજર સાહેબે બક્ષીસ આપી? એ શું બક્ષીસ આપવાના હતા? તો સાપ છાપરે સોનાનો હાર નાખી ગયો? ના, સીધું કહો ને. મૂંઝાયેલી કાલીએ રામ અવતાર સામું જોયું. એના મોફાટ આગળ મરકલું રમતું હતું, પણ કાલીને એ મરકલું દજાડી ગયું. એ આનંદ, મસ્તી કે ખુમારીનું ન હતું. નજર નીતરતી ન હતી, નજરમાં એક પ્રકારની નફટાઈ હતી. અને ક્યાંથી ખ્યાલ આવ્યો એ તો બિચારી કાલીને ન સમજાયું, પણ એ બેબાકડી બનીને બોલી ઉઠી, ચોરી? એને પણ ખબર ન પડી કે પોતે આવો ઘા કેમ કરીને કરી શકી, પણ ઘા થઈ ગયો. વગર બોલીએ મુંડી હલાવીને રામ અવતારે હા પાડી. કાલીને તમ્મર આવવા લાગ્યા. સાંજના સમયના અંધારા સાથે ચાલીમાંથી આવતી ચૂલાની ધૂણી જાણે ગોટે ગોટે ગુંગળાવતી હોય એમ એને લાગ્યું. તમે કોઈ જાણે છે? વગર બોલીએ મુંડી ધૂણાવીને રામ અવતારે ના પાડી. મેનેજર સાહેબ જાણશે તો? અનેક કાળી ઘેરી કલ્પનાઓ કાલીને સતાવી ગઈ. બદનામી, બેકારી, જેલ, એ ક્યાં શાહુકાર છે? ગંભીર બની ગયેલા રામ અવતાર ખડખડ હસી પડતા બોલ્યો, કેમ ક્યાં શાહુકાર છે? પાગલ છે તું તો, એમના ધંધા હું જાણું છું. ખોલીનું તાળું ખોલી રામ અવતારે કમાડ ખોલ્યું. અહીં તો અંધારું પૂરા દડકટક સાથે ઉતર્યું હતું. દીવાસળીથી લાલટેન સળગાવતા રામ અવતાર બોલ્યો, એમનું જોઈને શીખ્યો. અને એવા પૈસાથી તમે મને હરિશ્ચંદ્ર ફિલ્મ બતાવી? જો, આપણે જોવી તો હતી 420, પણ ટિકિટ ન મળી, એમાં આપણે શું કરીએ? અંધારા અને અજવાળાએ અડખે પડખે રહેવાની સમજૂતી કરી લીધી.